એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર જોસેફ મેકવાનની વાર્તા પન્ના ભાભી. ઓડિયો પઠન મનાલી જોશી. મને ભાભીનો બહુ મોહ, પણ મારે મોટા ભાઈ જ નહીં એટલે ભાભી આવે ક્યાંથી? ફળિયામાં નવી વહુઓ આવે, ગામ હકે કે કુટુંબ દાવે, એમને ભાભી કહીએ પણ હોળીને દાડે. ભાભીને મેં ગુલાલ ચાંટ્યો તો એણે સવા શેર ખજૂર લાવી દીધી. હું તો રંગ લઈને ગયો તો ભાભીએ મને જ રંગી નાખ્યો. આ આણે તો ભાભી મારે માટે રંગીન મોજડી લઈ આવી. એના બાપા રેલવેમાં નોકરી કરે છે. આવી આવી રસિક વાતો સગી ભાભીઓવાળા ભાઈબંધો કરતા જાય ત્યારે મારું મન દુણાયા કરે. કાશ મારે એક ભાભી હોત. આવી વેળા નાનપણમાં મરી ગયેલા મારા મોટાભાઈનું મોત મને ખૂબ ચાલે. ભાભીના ઓરતા આ આયખામાં તો વણ પૂર્યા જ રહી જવાના એવા નિસાસે દિલ દુભાયા કરે. એ અરસામાં મુંબઈથી મોટા કાકાનો બાપુના નામે કાગળ આવ્યો. ગામડીથી વિવાઈએ બે ચાર સમાચાર કહ્યા છે. ઈશ્વરાની વહુનું આણું તેડી લાવો, મુરત જોડાવી મહારાજને મોકલજો, દસેક દાડાની રજા લઈ ઈશ્વરાને દેશમાં મોકલીએ છીએ. આ ઈશ્વરો તે મારા મોટા પિતરાઈ કાકાનો દીકરો, એનું બાળ લગ્ન કરેલું. મુંબઈવાળા કાકાઓનો બધો વ્યવહાર મારા ઘરથી જ ચાલે. હું તો ખુશખુશાલ થઈ ગયો. ચાલો આપણે ઘરે હવે આપણી જ કહેવાય એવી ભાભી તો આવવાની. જે દિવસે મારા જ આણું લઈ આવવાના તે દિવસે મારો તો હરખ ન માય. મુંબઈથી આવેલી કાકાની દીકરી હું અને નાની ફોઈ ઘડો પાણી ભરી આણિયાત વહુને લેવા સામે ચાલ્યા. ગાડી 11 વાગે આવવાની ને પછી 3 ગાઓ સ્ટેશનેથી ચાલતા આવવાનું. નવી વહુને અતોલું ના લાગે, તરસ લાગી હોય તો ટાઢું જળ દેવાય, સૌથી વધુ તો એની સાથે આગવું હેત ગંઠાય એવા મનસૂબા. અમે સ્ટેશન પહોંચીએ તે પહેલાં તો ગાડી આવી ગયેલી. આગળ મારા ચાલે ને પાછળ રેશમિયા બાટમાં મઢાયેલી, ઘૂમટે આખું મોઢું ઢાંકેલી, મજબૂત બાંધાની આણિયાત ભાભી ધીમે ધીમે ચાલે. મુંબઈથી આણેલા ચંપલ એને તોછડા પડેલા તે પગે ડંખ્યા કરે અને એને વેદના દીધા કરે. લખલખતો તાપ શરૂ થયેલો ને એ ઉઘાડા પગે કેમ નહીં ચાલે? એક આંબાના છાએ અમે મેળાપ કર્યો. ફોઈએ એના દુખણા લીધા. જો આ તારી હગી નણંદ મુંબઈથી આઈ જ, ન આ તારો દિયર. મહેંદી મળ્યા, ચૂડીઓ ભર્યા, બે ગોરા ગોરા હાથ ઊંચા થયા. નમણી આંગળીઓએ ઘૂંઘટની કિનાર ગ્રહી. પટ ખુલ્યો ને મારું નાનકડું અંતર આહલાદથી ભરપૂર થઈ ગયું. ભાભી હતી રૂપ રૂપનો અંબાર. ટીલડીથી ઓપતું એનું ચંદન અર્ચિત ગોરું ગોરું ગોળ મટોળ મુખડું અસલ સોન સરીખું દિસતું હતું. હલામણ જેઠવાના ખેલમાં અમે રૂપાળી સોન જોયેલી. ભાભી એ સોનને 100 વાર ટપી જાય એટલી દેખાવડી હતી. મમઈમાં જ હમાય એવું રૂપ લઈને આવી છો તું, ફોઈ ગણગણ્યા ને મેં ઘડામાંથી પાણીનો લોટો ભરી એની સામે ધરી દીધો. ફોઈ કહે, ઊભો રે ને મારા હાથમાંથી લોટો લઈ એમણે ભાભીને માથે 3 વાર વાર્યો ને પાણી આંબાના થડમાં રેડી દીધું. ફરી મેં લોટો ભર્યો ને ભાભીને ધર્યો. ઘૂમટાનો પટ માથે વાળી ભાભીએ બંને હાથ લંબાવ્યા. લોટા ગાળે ચપસાયેલ મારા પહોંચા સોતા એમને બંને પંજા વીટાયા ને મધુરું મલપતા મલપતા એમણે ઠંડા પાણીના ઘૂંટ ભર્યા. એ હેતાળ સ્પર્શે મારા અંગે અંગમાં ઝણઝણાટી રેલાઈ ગઈ ને બીજા હાથમાંનો માટીનો ગળો છૂટી ગયો. ફળાક કરતો એ ફૂટ્યો. તરસી ધરતીમાંથી અનેરી સુગંધ ઉઠી ને એના છંટકાવથી ભાભીનો નવો નક્કોર લાલ લાલ બાંટ છંટાઈ ગયો. હું છોબીલો પડી ગયો, પણ ભાભી મગમગતું હસી પડ્યા ને ફોઈ બોલી ઉઠ્યા, હેડો શકન હારા થયા, વણ બોટ્યો ગળો ફૂટ્યો, તારું સુખે એવું જ રહેવાનું, એમાં કોઈ ભાગ નહીં પડાવે. પણ ફોઈ સુખના તો ભાગ સારા, મેં ચોથી ચોપડીમાં વાંચ્યું છે. એ તો સંસારનું સુખ ભાઈ, હું તો અમારા બૈરાનું સુખ કહેતી હતી, તને એ ના સમજાય.
સાચું છે, મને એ નહોતું સમજાતું, પણ ભાભીની નવી નક્કોર સાડી બગડ્યાનો મને વસવસો હતો. મેં એ વ્યક્ત કરી જ દીધો. મારી ભૂલે તમારી સાડી રગદોળાઈ ભાભી, ડાઘા નહીં જાય તો તમને મારા પર કઢાપો થવાનો.
ભાભીનું હાસ્ય જરાય નંદવાયું નહોતું. એ બોલ્યા, આ તો ધૂળના છાંટા, હમણાં વેરાઈ જશે, ને ડાઘ નહીં જાય તો હું તમને હંમેશ યાદ રાખીશ કે આ મારા લાડકા દિયરના શીતળજણની યાદગીરી છે.
હું તો આભો બનીને એમના મુખડે પ્રસ્ફુટતી એ સ્નેહસભર વાણી સાંભળી જ રહ્યો. મનો મન હરખાયો, ભાભી સુંદર તો છે જ, પણ ભણેલાય છે. ગામડા ગામમાં ત્યારે ભાગ્યે જ કોઈ સ્ત્રી ભણેલી હોતી. અમે ચાલ્યા, પણ ફોઈ વળી વળીને પાછું જુએ. મને દોડાવીને એમણે આગળ જતા મહારાજને ઊભા રાખ્યાને પૂછ્યું,
તમે આણંદ સ્ટેશને તપાસ કરી હતી? ઈશ્વરો હજુય મમયથી નથી આવ્યો?
મહારાજે એકવાર નવોડા ભાભી સામે જોયું, પછી ડોકું ધૂણાવ્યું,
આવશે હેડો, આજે નહીં તો કાલે.
ગામમાં પહેલી સ્ત્રી હતી જે પહેલા આણે આવી હતી, ને એનો વર તેલ ફૂલેલ લગાવી વરણાગ્યો થઈ એની આતુર નેણે વાટ નહોતો જોતો. પહેલી વાર સાસરે આવતી નવવધુને પાદરના મહાદેવે પગે લગાડાતી. પછી સગા સંબંધી એવી સ્ત્રીઓ, જવાન છોકરીઓ વ્યંગ કટાક્ષ કરતી એને ગામમાં લઈ આવતી. ફળિયામાં અડીને જે સગો થતો હોય એના ઘેર એને બેસાડાતી. સાંજે વાજતે ગાજતે એનું સામયું થતું, બનેલો ઠનેલો વર એને લેવા આવતો. ફટાણા ગાતી સ્ત્રીઓમાંથી વરની મોટી ભાભી થતી સ્ત્રી નવી વહુને સૌભાગ્યનો ચાંલો કરી ચોખા ચોડતી ને એના હાથમાં નાળિયેર પકડાવતી. પછી વર વહુ બે સાથે ચાલતા ઘેર આવતા સુધી જવાન છોકરીઓ,
છોડી કોરો ઘડો ભરી લાય તરસે મરીએ છે,
ગાતી એને ઉછળી ઉછળીને ભાંડતી. ઘરની પરસાડે વરવહુના પાટ બેસણા થતા. ઉંબરી નવી વહુ નાળિયેર વધેરતી અને એના પોતાના ઘરમાં પગલા માંડતી. આમ આણામાઈ લગ્નના જ લાવા લેવાતા. પણ પન્ના ભાભીના ભાગમાં આમાંનું કશું જ નહોતું નિર્માયું. એમનો નાવલ્યો હજી નેવે જ નહોતો ચડ્યો, ત્યાં એમનું ફૂલેકું કરવું કેમનું? એક આ પડે મને મારું નાનપણ શૂળની જેમ સાલેલું.
ભલે એવો એ ના આવ્યો હેડો, એકલી ભાભીનું ફૂલેકું ફરીએ.
અધિકાર ભાવે મારાથી એમેય નહોતું કહેવાતું અને મન એક લલકે ચડ્યા કરતું હતું. જો પેલાની જગ્યાએ હું હોત તો? અરે એમ ન હોત તોય જો હું ઉંમર લાયક હોત તો? ને ગામમાં ઘટી ગયેલી એક ઘટના મને દર્દ દીધા કરતી. એકવાર આમ જ ગામમાં માણેક વહુનું આણું આવેલું. એ જ સવારે માણેકનો થનાર માણીઘર ઘર છોડીને નાસી ગયેલો. સમાચાર લખતો ગયેલો,
સંસારમાં મારો જીવ નથી, મને શોધશોય નહીં, સાધુઓ સાથે ચાલ્યો જાઉં છું, શોધખોળ કરશો તો ડૂબી મરેશ, ઘેર પાછો નહીં આવું.
ત્યારે સવાલ ઊભો થયેલો, આણિયાત વહુનું શું કરવું? આણું તેડ્યા વિના ફારગતી કરી હોત તો વ્યવહાર ગણાત. આણું વડાવી લાવ્યા પછી આવા બહાને પાછી મોકલવી એમાં એના પગલા ખોટા ગણાય ને માથે જિંદગીનું કેણ બેસે. આ બધી ગડમથલ ચાલતી હતી ત્યારે નાસી જનારના કાકાનો દીકરો દાનો, ખરે ટાણે દાનો નીવડ્યો. એણે બીડું ઝડપ્યું, આણિયાત વહુને પૂછો, જો હું એને પસંદ હોઉં તો એના છેડા ગાંઠો મારી હંગાત, એ રાજી હોય તો. એના માવતરને પૂછી જુઓ. નોંધારા નસીબના ચક્કરમાં ફસાયેલી નવોઢાને તો આ કહેણ મળતા કિનારો લાધેલો. પેલા કાયર ભાગેડું કરતા આ ભડ ભરથાર સો દરજ્જે સારો. અને બમણા રંગે ચંગે એમના ઘડિયા લગ્ન લેવાયા. દીકરો નાસી ગયો એનો વસવસો મા બાપને ઘણો, પણ ખરે ટાંકણે ભત્રીજે ભીડ્ય ભાંગી
એનો હરખે એ હવાયો. મને એ દાનો થવાનો દમ ભરાયેલો, પણ મારી 12-13 વર્ષની વયને કોણ પૂછે? આખરે વર વિનાના ઘરને ભાભીએ વધાવવું ને વાલમની વાટે જોવી એવો નિર્ણય લેવાયો. રંગે ચંગે ભાભીનું ફૂલેક્યું કરવાના અમારા ઓરતા અટવાઈ ગયા, ને તોય હસતે મોઢે પન્ના ભાભીએ ઉંબરો પૂજ્યો. આંબા વેળાયેલા તે ઘરમાં પકવણાના પાથરા, પડખેનું ખાલી ઘર વાડી જૂડી નવી વહુના નવદાણા માટે સજાવેલું. ત્યાં જ ભાભીની પધરામણી કરાઈ. બપોર નમ્યો. સાચવેલી સારામાં સારી કેરીઓ લઈ હું ભાભી પાસે પહોંચ્યો. એમની ઉલટ ના માય, કેરી ગોળી ડીટું કાઢી હું એમના હાથમાં દઉં. એક કેરી ચૂસ્યા પછી એ બોલ્યા, ચાખીને આલો, આ થોડી ખટાશ ભળી છે. મેં હથેળીમાં રસ ચાખ્યો તો કહે, એમ નહીં, મોઢે માંડીને ચાખો. મેં સહેજ રસ ચાખીને એમને કેરી દીધી તો મધુરું હસતા હસતા કહે, હા હવે બરાબર મીઠડી લાગી. મેં કહ્યું, પણ મીઠામાં મીઠા આંબાની છે, તમને પહેલી કેરી ખાટી કેમ લાગી? તમે ચાખી નહોતી ને એટલે. કહેતા એમણે પોતે ગોળેલી કેરી મારા હોઠે ધરી દીધી અને બે એક ઘૂંટ ભરાવી પોતે મોંઢે માંડી દીધી. હું અણુએ અણુએ એમનો થઈ ગયો. મને મનમાં થવા માંડ્યું, હવે તો પેલો ભાઈ જેટલો મોડો આવે એટલું વધારે સારું. 4 વાગે મારે ખેતરે જવાનું થયું. મને એ ના ગમ્યું. આખે રસ્તે મને ભાભીના જ વિચાર વ્યથા દેતા રહ્યા. ખેતરમાં મોટો આંબો વેડાતો હતો ને જમીનદારનું ગાડું કેરીઓ ભરવા નહોતું આવ્યું એટલે મારે મોડું થયું. છેક 9:30 વાગે હું ઘેર આવ્યો ત્યારે છેલ્લી ગાડીમાં મુંબઈવાળા ભાઈની રાહ જોવાતી હતી. એ રઘવાટમાં કોઈને મારી સામે જોવાની મોકળાશ નહોતી. ત્યારે ઠંડા પાણીનો લોટો ભરી ભાભીએ જ મારી ચિંતા દાખવી. આટલું બધું મોડું, ભૂખ તરસેય ના લાગી? હું તો ચિંતાની મારી અડધી થઈ ગઈ. નહીં તો કોઈને ફિકર એ ના મળે, કોઈને પૂછવું કેમ નહીં? એ તો એવું ભાભી, કામ હોય તો અડધી રાતે થાય, નીતનું લાગ્યું, ચિંતા કોણ કરે? હું આખો લોટો પાણી ગટગટાવી ગયો. ભાગની કેરીઓના કોથળા પરસાડમાં મુકાવ્યા, નાહ્યું, ત્યાં સુધીમાં સ્ટેશનથી છેલ્લી મોટર આવી ગઈ. મુંબઈથી સવારે ગાડી પકડી હોય તો ઈશ્વરભાઈ આ બસમાં આવવા જોઈતા હતા, પણ એ ના આવ્યા. ફોઈએ મને ભાણું પીરસ્યું ને ભાભીને કહી દીધું, હવે તો કાલે જ આવે, હેડ વહુ તોય ખાઈ લે. ઘણા બધાનો આગ્રહ થતા ભાભી મારી સાથે જમવા બેઠા, પણ એમના કંઠે કોળિયા નહોતા ઉતરતા. રાતે મોડે સુધી અમે વાતો કરી. ભાભી 7મા ધોરણ સુધી ભણ્યા હતા, વાંચવાનો રસ હતો. 8-1 વર્ષની વયે એમના બાળ વિવાહ થયા હતા. ત્યાર પછી કદી એમણે વરનું મોઢું નહોતું જોયું, પણ મોટા શહેરમાં નોકરી કરતો એમનો વર વરણાગ્યો હશે એવી એમને કલ્પના હતી. પોતે એની નજરમાં ઊણા નહીં ઉતરે એવો ભરોસો હતો, ને પહેલી નજરે એને પોતાનું કરી લેવાના એમને ઓરતા હતા. છેક 8ના મુહૂર્ત સુધી એ કેમ ના આવ્યો એની એમને ચિંતા હતી. પિયુ મિલનની પહેલી રાતે નણંદ સાથે એ સૂતા ત્યારે આંગણામાં સૂતેલો હું ઊંડી વિમાસણમાં પડી ગયેલો કે આ તે કેવો નઠોર ભરથાર, જે ખરા અવસરે એની આણિયાત વહુના ઓરતા રીબાવી રહ્યો છે. સવારે એ રીબામણ પૂરી થઈ. આખી રાતની ખેપ કરી ઈશ્વરલાલ આવી પહોંચ્યા હતા અને પરસાડ ભરેલા બૈરા એમની ખતખબર પૂછતા હતા ત્યારે ઊંધા ખાંડણિયાની ખુરશી કરી બેઠેલા એ મુંબઈ ગરા મહાશય ઉબરાશિયા ખાતા હતા. એમના મુખ પર અરમાન ભરેલી નવોઢાને નિરખવાની જરાય ઉલટ નહોતી વર્તાતી, ને વ્યવહાર નિર્વાહની લજ્જાથી ભાભી પેલા ઓરડામાં એમના પગલા સાંભળવા, ભરથારના દર્શન કરવા આંખ કાન માંડી રહ્યા હતા. મને ઊંઘ આવે છે, આખી રાતનો ઉજાગરો છે, એ કહેતા હતા. અને ફોઈ એમને, થોડુંક ખાઈ પીને સૂઈ જા ભાઈ, થાક્યો પાક્યો વિસામો લે, કહેતા એની સગવડ સાચવવા મથતા હતા. આવડી જિંદગીમાં હું એમને પહેલી વાર જોતો હતો. શહેરી વેશમાં સજ્યા હોવા છતાં મારી આંખ અંતરે એ ભાભીથી હેઠ અંકાતા હતા. એમની પેટી ફંફોસી આગમાં જ આવેલી બેન નિરાશાથી માથું ધુણાવતી હતી. ભાઈ, ભાભી હાતર કશું નથી લાયા. ખાઈને એ ખાટલામાં પડ્યા તે પડ્યા જ. એ ઘૂરતા હતા ત્યારે ત્રણ ચાર વાર અન્યોથી આંખ બચાવી ભાભી ઊંચા શ્વાસે એમના જીવનસાથીને જોઈ ગયા. નવું જીવન માંડવાના આ અણમોલ અવસરનો ઉમંગ જેને જરાય નહોતો અડતો એવા માણસને પ્રાણપણથી જીતી લેવાની એમની મનસા મુરઝાતી જતી હતી. પાંચેક વાગે એ ઉઠ્યા ત્યારે હું ખેતરે આંટો મારવા નીકળતો હતો. ત્યાં તે કહે, ઊભો રહે, મારે જરા પગ છૂટા કરવા છે. અમે ખેતર ભણી ચાલ્યા. એમને ને મારે કોઈ નેડો નહીં. ભાઈ લેખે થોડો ઘણો હેડવાત એ ભાભી પ્રત્યેના નિર્દય વર્તનને કારણે ઉલી ગયેલો. મનોમન એ કશું વિચારતા રહ્યા ને હું મૂંગો મંતર પગલા ગણતો રહ્યો. ખળામાં એમણે સિગરેટ સળગાવી, બે એક કસ ખેંચીને પૂછ્યું, કેવીક છેલ્યા તારી ભાભી, કેવીક છેલ્યા તારી ભાભી. તમને તો જોવાની તમાઈ નથી. ખાસ્સી વાર શાંત રહીને ફરી બોલ્યા, ગમે તેવી હોય, દેશની છોકરી મુંબઈમાં ન શોભે. તો પછી તમારે ના પાડી દેવી હતી ને, આણું શું કામ તેડાવ્યું. એ કાંઈ ના બોલ્યા. એનો પરચો રાતે થયો. અમારી પડખેના ઘરમાં એમની સોહાગરાત, પરસાડમાં હું. એ રાતે શું વીત્યું એ તો ખબર નહીં, પણ ભાભીના છેક બહાર સુધી સંભળાતા ડુસકાએ મારી મતિ મૂંઝવી નાખેલી. આખી રાત એમના ફડફડતા નિસાસા મને સંભળાતા રહેલા. સવારે ચહેરો વિલાયેલો, આંખો ઓશિયાળી. બે દિવસ પહેલા પેલો ખીલું ખીલું કરતો ઉલટ ઉમંગાવતો ચંદ્રમા પૂનમ પહેલા જ ખગ્રાસ થઈ ગયો હતો. મારી સાથે ખેતરે આવવા એ હઠે ચડ્યા. નણંદ પણ સાથે થઈ. રસ્તે મેં પૂછ્યું, પૂછાઈ ગયું, કેમ ભાભી, આટલા ગુમસુમ કેમ છો, જાણવા છતાં પૂછો છો. એમના મૌનમાં એવો ભાવ હતો. ભાઈ મુંબઈથી શું લાવ્યા તમારે માટે. મોત. મને ધ્રાસકો પડ્યો. પણ કશું સમજાવો તો ખરા, આખી રાત તમે રડતા કેમ હતા. વીરા મારા, તમને નહીં સમજાય, ભગવાને આંખો અને કાળજું આપ્યા છે. એ ના આપ્યા હોત તો પારકા દુખે તમે આટલા દુખી ના થાત, નસીબ મારા, કહેતા મોકળે મોએ એ રડી પડ્યા. થોડાક હળવા થયા પછી એમણે જ વાત માંડી. ભાઈ કોક પારસી શેઠનો ડ્રાઈવર છે, પારસણ એના પર રીઝેલી છે. પારસણે દાટી બીડાવી છે કે બૈરી લઈને મુંબઈ આવશે તો નોકરીમાંથી કાઢી મૂકશે, ને ભાઈને નોકરી કરતાંય પારસણ વધારે વાલી છે. એની સગી બહેન સામે બેઠી હતી. એને મેં પૂછ્યું, સવી, ભાભી કહે છે વાત સાચી. હા, એના સકંજામાંથી છોડાવવા તો ભાઈનું આણું કરાવ્યું, પણ એ તો હપ્પુચો નામક્કર જાય છે, ને આટલું જાણતા હતા ત્યારે ભાભીને ઊંડા પાણીમાં શા હાથર ઉતાર્યા. સવી કહે, મુંબઈમાં બધાને એમ હતું કે ભાભીને જોતા જ ભાઈનું મન ફેરવાઈ જશે. ફેરવાય એવું લાગે છે ભાભી. ના, એ પાણીએ મગ ચડે એમ નથી લાગતું. આખી રાત એમના પગ પકડીને રડીશું. ભાભીના સ્વરમાં આર્જવ હતો. હું અસહાય હતો. એક ફોઈ કંઈક સમજે એમ હતા ત્યારે એમને સાસરે ઓચિંતું તેડું આવ્યું હતું. મોટેરાને મન આ આંતરદ્વંદ્વની કશી મહત્તા નહોતી, એ એમના વ્યવહારમાં સાચવવામાં પડ્યા હતા. બીજી રાતે સૌ જંપ્યા હશે ત્યારે બારણું ખુલ્યું. ભાઈ સાહેબ બહાર આવ્યા ને મને પડખા ઘસતો ભાડી હુકમ કર્યો.
મને અંદર ગરમી થાય છે, જીવ મૂંજાય છે, જા તું મહી જઈ સૂઈ જા, હું અહીં બહાર સૂઈશ.
આદેશ અનુસર્યા વિના મારો છૂટકો નહોતો. હું અંદર ગયો તો ભાંગી પડેલી ભાભી બાપડી મને બાજી પડી. ડામચીએથી ગોદડી ખેંચી હું નીચે લંબાવવા કરવા કરતો હતો ને ભાભીએ મારો હાથ ઝાલ્યો. ના, હેઠળ નહીં, અહીં ખાટલામાં સુઓ. મને નીચે સુવાની ટેવ છે. હાથ ખેંચી એમણે મને ખાટલે ખેંચ્યો ને મારા માથાને પસવારતા પસવારતા એ મારી સાથે સૂતા. એક હતાશ યુવાન ભગ્ન હૃદયા સ્ત્રી સાથે સુવાનો જીવનનો એ પહેલો પ્રસંગ. આવેગથી ધબકતી એમની છાતી માત્ર આશરો ઝંખતી હતી. સ્ત્રીના દેહની ગંધ ગમે એનું પહેલું જ્ઞાન મને ત્યારે થયેલું. ફરી એકવાર દાના બની એની પીડા હરી લેવાના કોડ થયેલા. એના સ્નેહાસિક્ત આશ્લેષથી કિશોર સહજ આવેગે ઉપજેલા, પણ એ શાણી સુશીલ સ્ત્રીના સ્પર્શમાં એક એવું હેત મારા રોમે રોમમાં સંચરતું હતું કે જનેતાના ભાવનો ભવ ભવનો ભૂખ્યો હું એ છાતીમાં માથું સમાવી અનેરું સાંત્વન પામ્યો. મારા આવેગ સરી ગયા ને એના દુઃખે મારા એ ડૂસકા બંધાઈ ગયા. સમદુખિયાની સહાનુકંપા અણધારી આશાએશ આપે છે. ધરપત વળતા ખૂબ જ શાંતિથી સહેજ બાજુએ ખસી એમણે મારું માથું બરડો પસવાર્યા કર્યા અને એ હેતાળ હૂંફનો માર્યો હું ક્યારે ઊંઘી ગયો એનું ભાન મને ના રહ્યું. એ જ સવારે મુંબઈ ગરો ભાઈ પાછો મુંબઈ જતો રહ્યો ને મારા બાપુને કહેતો ગયો કે ફારગતી લખી દેજો, મારે આ બાઈ નથી જોઈતી. એના ગયા કેડે ચોધાર આંસુએ રડતા પન્ના ભાભીની આસપાસ સ્ત્રીઓનું ઝુંડ જામી ગયેલું. સૌને એક જ સવાલ હતો, એવું તે શું થયું કે બે દાડામાં એ આદમી ધરાઈ ગયો? આવું રૂપે એને કેમ ના હકાયું? ભાભી કંઈ જ ન બોલ્યા. સમાચાર સાંભળીને નાની ફોઈ દોડી આવ્યા. એમના ગળે વળગીને કલપતા ભાભી કહેતા હતા, આમ કરવું હતું તો આ માણસે મારો ભવ શું કામ બગાડ્યો? મારું ઘર શા હતર ગણાવ્યું? મારું આણું જ ન તેડ્યું હોત તો મારું જીવતર તો ના રવડત? હવે કોણ મને કુંવારી કન્યા માનશે? રિવાજ મુજબ ગોર ના હોય તો ઘરનું કોઈ માણસ આણાત વહુને પિયર મૂકવા જાય. ફારગતી કરવાની એટલે મોટેરું કોઈ ના ગયું ને પન્ના ભાભીને પહોંચાડવા આણામાં ચડાવેલા દાગીનાની યાદી સહિત મને મોકલવામાં આવ્યો. ફ્લેગ સ્ટેશનથી એમના ગામ સુધી ત્યારે બે એક ગાંવ ચાલવું પડે. અમે મૂંગી વ્યથા વાગોળતા ચાલતા હતા ને મને વાંચા ફૂટી. મેં દાનાની કથા ભાભીને કહી સંભળાવીને છેલ્લે ઉમેર્યું, આજે મને 7-8 વર્ષ મોડા જન્મવાનો અફસોસ થાય છે ભાભી. જો હું મોટો હોત, કોણ જાણે કેમ પણ એવડા દુઃખમાંય ભાભી હસી પડ્યા. મારા ખભે હાથ મેલી બોલ્યા, તો તમે મોટા થાવ ત્યાં લગી હું તમારી વાટ જોઉં. ઊંધું ગાલી ગયો. ગામ આવ્યું, ઘર આવ્યું, ચોથે જ દાડે પાછી આવેલ આણિયા છોકરીને મળવા આખું ફળિયું એકઠું થઈ ગયું. પણ હોઠે ને હૈયે પથરો મેલી ભાભી હસતા જ રહ્યા. મારે કડવા વેણ સાંભળવા ના પડે એ સારું એમણે પોતાના વિતકનો હરફે ના ઉચ્ચાર્યો. એ જ સાંજે હું પાછો વળ્યો ભાભી મને પાદર સુધી વડાવવા આવ્યા. જન્મારામાંય કદી કે મળવાનું થાય તો ઓળખાણ રાખજો. આ ચાર દાડામાં તમે જે દીધું છે એ અહીં. એમણે છાતી પર હાથ દીધો. થાપણ બનીને સંઘરાઈ રહેશે. એ કહેતા હતા ત્યારે એમના લોચનમાં થીજી ગયેલા આંસુ જે મેં જોયેલા તે આજેય નથી ભૂલાતા. ત્યારે દિવસો સુધી લાગ્યા કરેલું કે અંદરથી કશુંક તૂટી ગયું છે, ક્યાંકથી કશુંક એવું ખોવાઈ ગયું છે કે એ શોધ્યું નથી જડતું. ધીરે 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 દાડા મારું દુઃખ ખાઈ ગયા. એ ઘટના, એ પ્રસંગ અને એના મુખ્ય પાત્રના દુરાપાએ સ્મૃતિને ધૂંધળી કરવા માંડી. બદલાતા જતા મારા જીવનની ઘટમાળે એ દુસ્સહ યાદને અંતરના એક ખૂણે ધરબી દીધી. વર્ષો વીતી ગયા એ વાતને, ને સામાજિક સમસ્યાઓમાં મારી વાત કે ઉકેલ વગદાર ગણાવા લાગ્યા. એમાં એક મિત્રની દીકરીના છૂટાછેડાનો પ્રસંગ જેટલો રોમાંચક એટલો જ હૃદયસ્પર્શી બની ગયેલો. શહેરમાં નોકરી કરતો એનો સ્વચ્છંદી પતિ મૈત્રી કરાર કરી બેઠેલો, ને એક બાળકની માં એવી ભલી બોળી પત્ની પાસે છૂટાછેડાના દસ્તખત પણ લઈ ચૂકેલો. એ સ્ત્રીનો પક્ષ લઈ એના સાસુ ખુદ પોતાના દીકરા સામે વહુને ખાધા ખોરાકી અપાવવા કોર્ટે ચઢેલી. દીકરીનો બાપ મારો મિત્ર, દીકરીને એટલી ચાહે કે એને આ ઝઘડામાં પક્ષકાર થવાનું ના રૂચે. ત્યક્તા છોકરી ભારે પડે છે એટલે ખર્ચ લેવા કોર્ટે ચડ્યો એવી લોકવગોવણીનો એને ડર, અને પડી તિરાડ સાંધી ના સંધાય તો નાહક મન ખાટા શાકાજ કરવા. આમી દીકરીએ તો છૂટાછેડાના દસ્તખત કરી આપ્યા છે એવા એના મનોભાવ. એણે દીકરીની સાસુને બે ચાર કાગળ લખી જોયા. એકાદ સગાને મોકલ્યો કે એ દીકરીને તેડી લાવે, પણ પેલી સાસુ ધરાર ના પાડે. તમારે મન એ દીકરી છે તો મારે મન નરી વહુ નથી, મારી એ દીકરી જ છે. મારા વેલાના વાંકે એનું જીવતર હું પાધર નહીં થવા દો. આદમીનો અવતાર મળ્યો એટલે અસ્ત્રીની જાતને ઠેબે ના ચડાવાય. છો મારો છોકરો રહ્યો, પણ મારે એને બતાવી આપવું છે. આવી આ સાસુ છાપાના સમાચાર પણ બની ચૂકેલી. કોર્ટમાં મુદ્દત ઉપર મુદ્દતો પડે, પેલો દીકરો આવે માથી મોઢું સંતાડ્યા કરે. પોકાર પડે ત્યારે પોતાના વકીલની ઓથે આવીને ઊભો રહે, માં સામે નજર ના માંડે, અને એનો વકીલ કોઈને કોઈ બહાને મુદત મેળવી લે. ન્યાયના લંબાતા જતા આ નાટકથી ત્રાસેલી એ સ્ત્રી એક મુદતે પોકાર પડતા જ કાયદાના કઠેરે પહોંચી ગઈ, અને બેઉ પક્ષના વકીલો કશીક પેરવી કરે એ પહેલા જ બોલી ઉઠી, સાહેબ મને રજા દ્યો તો મારે થોડુંક કહેવું છે. આ અણધાર્યા પ્રોસીજરથી અકળાયેલા ન્યાયમૂર્તિ સાહેબે એની સામે જોઈને પૂછ્યું, કોણ છો તમે? ઊંધું ગાલીને ઉભેલા દીકરા સામે આંગળી ચીંધી એણે કહ્યું, આ કપાતરની માં. ઠીક છે, સમય આવે ને સાક્ષી લેવાની થાય ત્યારે કહેજો જે કહેવું હોય. મારે એ જ કહેવું છે સાહેબ કે એવો તે ચેવો તમારી આ કોર્ટનો સમય છે કે આજે હાથ હાથ મહિના થયા પણ એ આવવાનું નામ જ નથી લેતો. નાનું છોકરું લઈને ધક્કા ખાતી આ ગભરું બાઈની પણ તમને દયા નથી આવતી? કોર્ટની શાન જાળવવાના આદિ સાહેબના પહેલા ભૃભંગ પેલા અવાક બની ગયેલા એડવોકેટો ભણી વંકાયા, ને મોકો મેળવી ચૂકેલી એણે કહેવાનું હતું એ કહી નાખ્યું. મને આ નથી સમજાતું સાહેબ કે ન્યાયની દેવડીએ સાચનો સ્વીકાર ઝટ કેમ થતો નથી. આ કપાતરે મારું લોહી લજવ્યું તે મને ધરતીમાં સમાવાનો માર્ગ નથી મળતો.
અબડાના જીવતરને ધૂળધાણી કરી મેલનારા આવા નફ્ફટોને તો ફાંસીને માછડે લટકાવવા જોઈએ. બોલ્યું ચાલ્યું, માફ કરજો સાહેબ, પણ આનો પરોગ લાવો, નહીં તો કાયદામાંથી અમારો પતિયાર ઉઠી જશે.
વારો આવવાની વાટ જોતા વકીલો અને અન્ય સૌ એક વારકા સ્તબ્ધ બની ગયા. મુદતોથી ત્રાસેલાઓમાં અનેરો ઉમંગ વ્યાપી ગયો અને વકીલોની વિમાસણ ગણગણાટમાં વટલાઈ ગઈ.
ઓર્ડર, ઓર્ડર કરતા સાહેબે પેલા બંને વકીલોને તતડાવ્યા ને આદેશ દીધો, રિસેસ પછી કામ ચલાવું છું, જે હોય તે નક્કી કરીને આવો.
કામ ચાલ્યું ત્યારે પેલો છૂટવા માંગતો ધણી 15,000 ઉચ્ચ કાપવા તૈયાર થયેલો. સાહેબે પૂછ્યું,
તમે આ ભાઈની માં હોવા છતાં એણે તરછોડેલી સ્ત્રીનો હાથ પકડ્યો છે? તમારી એ ભાવનાની હું કદર કરું છું. બોલો, તમારી શી ઈચ્છા છે? કેટલી રકમે તોડ આવે? મને 50 થયા ને એક બાળકની માં એવી આ વહુને 23મું બેઠું. એનો દીકરો ભણે ગણે ને ધંધે વળગે ત્યાં લગી મહિને દાડે એને 500 રૂપિયા મળી રહે એટલી રકમનો જોગ કરાવો સાહેબ. મોંઘવારીએ માજા મેલી છે ને બીજું ઘર માંડનારાનાય ઓરતા હખણા થવા જોઈએ.
આવડી મોટી રકમનો તોડ કરવા પેલાના વકીલે ફરી એકવાર મુદતની આજીજી કરી. એની તારીખ આડે કોર્ટનું ઉનાળું વેકેશન શરૂ થયું. એ જ અરસામાં એ સાસુને સમજાવી દીકરીને હું તેડી લાવું એ માટે મિત્રે મને એને ગામ ધકેલેલો. હું ગયો ત્યારે એ ખેતરમાં ગયેલા. દીકરીની જેઠાણીએ મને આવકાર્યો ને સાસુને બોલાવવા માણસ મોકલ્યો. મને આવેલો જોઈ દીકરી મૂંઝવણમાં મુકાઈ ગઈ. મેને કહ્યું, આવ બહેન, તારી સાસુ આવે ત્યાં સુધી તારા બાપનો ઉદ્દેશ હું તને સમજાવું. તો એ બોલી ઉઠી, ના કાકા, બા આવે એમની સાથે જ તમે તમારે વાત કરી લેજો, એમના વિના હું એક અક્ષરેય નહીં બોલું. એ આવ્યા, હાથ મો ધોઈ મારી સામે બેઠા, હળવે રહી ખતખબર પૂછી, પછી કહે, તમારા આવવાનું કારણ તો જાણે જાણ્યું, પણ મારા વેવાઈને મારો પતિયાર નથી? શા હાતર એ હંદે હા ને માણ મોકલ્યા કરે છે?
એટલા માટે કે તમારા ઉપકરના બોજા હેઠળ એમને જાજા નથી દબાવવું. તમારી ભલમનસાઈના એ ઓશિંગણ છે, પણ નાહકનો તમારે સગા દીકરા સંગાત અંટસ વોરવો એમને ઓછો રૂચે છે. અમારી દીકરીએ છૂટાછેડાના ખત પર દસ્તખત કરી આપ્યા છે, વ્યવહાર પ્રમાણે એનાથી અહીં ના રહેવાય ને અમને એ ભારે નથી પડવાની. તમારા છોકરા પર હક તમારો, મોટો થયે એને તેડાવી લેજો. સામાજિક રીતે અમારે વર્તવું પડે એટલે આવ્યો છું, અમારે એની ખાધા ખોરાકી નથી જોઈતી, તમે સમજો તો સારું. હું તો સમજેલી જ છું ને મારી સમજણમાં જે ઉતર્યું એ મેં કર્યું છે. છો વિંગા ભોય છે એમાંથી અર્ધી સુધાના નામે કરવાની છું. મોટો મારા કહ્યામાં છે, એની વહુમાં જરાય વેરો આંતરો નથી. જે કરું છું એમાં એ બેનોય પૂરો સાથ છે. હું જીવું છું ત્યાં લગી નાનાનો હવે અહીં પગ ના પડે. સુધા અહીં રહેશે તો મારી આચ્છ્ય માથે ને એના બાપને ઘેર એને જવું હોય તો હું આડો હાથ નથી દેવાની. બોલ સુધા, શું કરવું છે તારે?
તમે જ કહો કાકા, મારી માં કરતા સવાયા આ સાસુને છોડીને હું તમારી સાથે આવું? તમને યોગ્ય લાગતું હોય તો હું આવું. સુધાના સવાલે મને તડે ઉપર કરી નાખ્યો. તારા સાસુની શોભા ને શાંતિ તો તું અહીં રહે એમાં જ છે બેટા. બસ ત્યારે એટલું મારી માં અને બાપુને સમજાવી દેજો. સુધા આંસુ લૂછતી લૂછતી અંદર જતી રહી. એની સાસુ બોલ્યા,
એની દુખતી રગ તમે દાબી સાહેબ. મારા વેવાઈને કહેજો ફાર ગતિ મેં નથી કરી, મેં તો મારા છૈયા હંગાથનો છેડો ફાડી નાખ્યો છે. મારા વેવાઈ અમારો વેવાર જાળવી રાખે. પેટની જણીની જેમ સુધાને નહીં સંભાળું ત્યાં લગી મારા જીવને જંપ નથી વળવાનો. એક દાડો તો એ અક્કરમીની આંખો ઉગડશે, મારું વેઠ્યું અકારત નહીં જાય.
લ્યો સારું, ત્યારે હવે હું જાઉં છું, મારી જરૂર પડે મને યાદ કરજો.
ના રે, એમ શા ના જાઉં, બહુ વરહાથી તમને હામે બેહાડીને જમાડવાની અબળખા હતી. હેન્ડી ચાલીને આયા છો તે યાદ કર્યા વના, બહુ યાદ કર્યા છે તમને.
એટલે શું કહેવા માંગો છો તમે?
હું ના સમજો. સાહેબ, તમને ચશ્મા આવ્યા પણ ચશ્માની પાર ચહેરો વાંચતા ના આવડ્યું. જરાક નજર માંડો તો મારા ભણી કશી ઓળખ વર્તાય છે?
ચક્ષુ ખોલતા જ હું ચહેરો વાંચી લેવાની મગરૂબી વાળો હૂંચીસ ખાઈ ગયો. પાકટ દેહ, પાકો રંગ, અધપાક્યા બાલ ને આયખાના આયપતે ઓળવી લીધેલા રૂપરંગ, ભૂતકાળની ભવટવીમાં મારા મનડાએ ખાસા ચક્કર માર્યા પણ મને કશા સગડ નહોતા સાંભળતા. મારી અસમંજસને પારખતાય હસી પડ્યા.
તમારે દાનો થવું હતું ને, તમે મોટા થાવ ત્યાં લગી મેં વાટ જોવાનું કહ્યું હતું એ ભૂલી ગયા?
અચાનક મારા આગળા ઉઘડી ગયા. ભાભી તમે, પન્ના ભાભી તમે?
હા, હવે હાચું બોલ્યા.
ઘેરા વિસ્મયથી હું એમની સામે નિરખી રહ્યો. સુધાને રક્ષણનું કવચ ધરવાની એમની ખોડા ધરી હું સમજી ચૂક્યો. મને એ નારીની ચરણરજ લેવાનો ઉમળકો થઈ આવ્યો. ભાવુક મારી આંખ જડજડા થઈ ગઈ.
બહુ વર્ષે મળ્યા ભાઈ તમે, નામ સાંભળતી હતી તમારું પણ એ તમે જ હશો એવો વિશ્વાસ નહોતો બેસતો. આજે બેઠો.
પૃચ્છાતુર નજરે હું એમને નિહાળી રહ્યો હતો. એ પામી જતા એમણે જ કહ્યું,
તમે મેલી ગયા એ પછી બીજે વર્ષે આ ઘર માંડ્યું.
જીવતરમાં સુખ નહીં લખેલું તે બે દીકરા થયા, પછી એ આઠમે જ વર્ષે દેવ થયા. એમને પાડી પોસીને આ ઘર વસાવ્યું.
પરણાયા પજીઠ્યા પણ નાનો કપાતર નીવડ્યો.
ક્યાંક મારા ઘડતરમાં કે ક્યાંક મારા વેઠ્યામાં કશીક કસૂર કવણ રહી ગઈ હશે ભાઈ. બાકી પહેલે આણે મને જે વીત્યું એ જીવતા મારી આછો આગળ કોઈના પર વીતે એ મારાથી કેમનું વેઠ્યું જાય. હું અવાક હતો ને એમણે છોગું વાળ્યું.
તમે મોટા તો થયા પણ મને દીધો હતો એ વાયદો ના પાડ્યો.
પણ તમે મારી વાટ જોવા ક્યાં રોકાયા ભાભી?
જોઈ, બહુ વાટ જોઈ, હજી જોઉં છું. વાટ આંખથી નથી જોવાતી ભાઈ, અંતરથી જોવાય છે.
ને હું કંઈ કહું તે પહેલા હરખને હિલ્લાડે ચડાવી બોલ્યા,
સુધા, તારા કાકા મારા હગ્ગા દિયર છે બેટા, તું એમની પાસે બેસ, આજે રસોઈ હું જ કરું છું.